એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ સરસ નવલકથા વિશે વાત કરવાના છીએ, એમા ટોલ્સની ધ લિંકન હાઈવે. સાંભળ્યું છે આ નામ?
હા, બિલકુલ. 2021માં આવી અને ખૂબ જ ચર્ચાઈ. આ પુસ્તક આપણને સીધા 1954ના અમેરિકામાં લઈ જાય છે.
અને લેખક એમા ટોલ્સ, એમની પોતાની વાત પણ રસપ્રદ છે. પહેલા ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટમાં હતા અને પછી લેખન તરફ વળ્યા.
હા, અને એ અનુભવ કદાચ એમની લખવાની ચોકસાઈમાં દેખાય છે. પેલી માનવીય મહત્વકાંક્ષાઓને સમજવાની એમની રીત, એમની પેલી બીજી બુક અ જેન્ટલમેન ઇન મોસ્કો, એનાથી તો એમને બહુ જ પ્રસિદ્ધિ મળી આંતરરાષ્ટ્રીય સ્તરે.
ખરેખર એમની શૈલીમાં છે ને એક મજાનું મિશ્રણ છે. સાહિત્યની ઊંડાઈ પણ છે અને વાર્તા એવી રીતે કહે કે વાચક જકડાઈ જાય.
બરાબર. અને પેલો ઐતિહાસિક માહોલ ઊભો કરે છે ને, જાણે આપણે પોતે જ સમયમાં હોઈએ. નૈતિક દ્વિધાઓ, વર્ગભેદ, સપના, વાસ્તવિકતા, આ બધું બહુ ઝીણવટથી વણે છે.
ધ લિંકન હાઈવે, આ નામ જ અમેરિકાના પહેલા ટ્રાન્સકોન્ટિનેન્ટલ હાઈવે પરથી છે, જે પૂર્વથી પશ્ચિમ જાય.
હા, જાણે અમેરિકન ડ્રીમનું પ્રતીક, અનંત શક્યતાઓનો રસ્તો. એટલે જ કદાચ પુસ્તક આવતાની સાથે જ બેસ્ટસેલર બની ગયું અને વિવેચકોએ પણ બહુ વખાણ્યું. ટોલ્સની કળા છે તો.
તો આજે આપણે આ જ નવલકથાના ઊંડાણમાં ઉતરીશું. વાર્તા શું છે, પાત્રો કેવા છે, એમના મનમાં શું ચાલે છે અને કયા મુખ્ય વિચારો એમાંથી નીકળે છે એ સમજવાની કોશિશ કરીશું.
અને થોડો એ સમયનો સંદર્ભ પણ જોઈએ. 1950નો દાયકો, પેલી અમેરિકન ડ્રીમની વાત, અને અમેરિકન સાહિત્યમાં જે રોડ નોવેલની પરંપરા છે, માર્ક ટ્વેન, જેક કેરુઆક, એની સાથે પણ આને જોડી શકાય.
ચોક્કસ. તો શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે જૂન 1954, નેબ્રાસ્કાનું એક નાનકડું શહેર મોર્નિંગ સાઇડ. 18 વર્ષનો એક છોકરો એમેટ વોટસન ઘરે પાછો ફરે છે.
પણ એ કોઈ ખુશીનો પ્રસંગ નથી. એ સલીના નામના જુવેનાઇલ વર્ક ફાર્મમાંથી, એટલે કે બાળ સુધાર ગૃહમાંથી સજા પૂરી કરીને આવ્યો છે.
હા, 15 મહિનાની સજા અનૈચ્છિક હત્યાના ગુનામાં, વિચારો.
અને એના મગજમાં એક પ્લાન છે, બહુ સીધો સાદો. પિતાનું મૃત્યુ થયું છે, ફાર્મ ગીરવે મુકાઈ ગયું છે, તો ફાર્મ વેચી દેવું.
અને એનો 8 વર્ષનો નાનો ભાઈ છે બિલી, બહુ હોશિયાર છે, એને સાથે લેવો.
અને પોતાની એક જૂની સ્ટુડબેકર ગાડી છે, એ લઈને પશ્ચિમ બાજુ નીકળી જવું, કેલિફોર્નિયા, નવી જિંદગી શરૂ કરવી. માતા તો વર્ષો પહેલા જ જતી રહેલી, એટલે બસ ભૂતકાળ ભૂસી નાખો.
હા, એ જ મુખ્ય ભાવ હતો ને, મુક્તિ. પિતાનો દુઃખ, માનો અભાવ, પોતાનો ગુનો, આ બધાથી દૂર. પશ્ચિમ એટલે નવી આશા, નવી શરૂઆત.
લાગે બહુ સહેલું, પણ જીવન ક્યાં પ્લાન મુજબ ચાલે છે. એમેટની આ યોજના પર પાણી ફેરવવા જાણે
અચાનક જ 2 જણ ટપકી પડે છે જેલના વોર્ડનની ગાડીની ડિક્કીમાંથી.
એના જ જૂના સાથી કેદીઓ.
કોણ હતા એ?
એક તો ડેનિયલ ડચેસ હ્યુવેટ, બહુ મોહક પણ એટલો જ ખતરનાક. અને બીજો યુલિસિસ વુલી માર્ટિન, થોડો ભોળો, અસ્થિર મનનો.
એટલે અહીંથી વાર્તા વળાંક લે છે.
બરાબર. કારણ કે ડચેસનો પ્લાન સાવ ઉલટો છે. એને પશ્ચિમ નથી જવું, એને જવું છે પૂર્વમાં, ન્યૂયોર્ક સિટી.
ન્યૂયોર્ક
શું કરવા?
એનો પ્લાન છે વુલીના પૈસાદાર કુટુંબની તિજોરી લૂંટવાનો અને પોતાના કેટલાક જૂના હિસાબ ચૂકતે કરવા છે ને.
એટલે અહીં જ પેલો સંઘર્ષ શરૂ થાય, ખરું ને? એમેટને પશ્ચિમ જવું છે નવી શરૂઆત માટે. ડચેસ એને પૂર્વ તરફ ખેંચી રહ્યો છે, ભૂતકાળ તરફ, બદલા તરફ.
હા, અને આ જ ટક્કર આપણને પેલા મૂળભૂત સવાલો તરફ દોરી જાય છે કે શું આપણે ખરેખર ભૂતકાળથી ભાગી શકીએ?
ન્યાય શું છે, કાયદાનો, કે પછી આપણે જાતે નક્કી કરીએ એ? અને આપણા નિર્ણયો પર આપણી પરિસ્થિતિ, પૈસા, સમાજનો કેટલો પ્રભાવ હોય છે?
આ બધા પ્રશ્નોના જવાબ આ નવલકથા શોધવાનો પ્રયત્ન કરે છે.
ચાલો તો આ મુખ્ય પાત્રોને થોડા વધુ નજીકથી જોઈએ. એમેટ, બિલી, ડચેસ અને વુલી, આ 4ની સફર છે આખી. પહેલા એમેટની વાત કરીએ.
એમેટ વોટસન, એમ કહી શકાય કે એ વાર્તાનો નૈતિક આધારસ્તંભ છે. ઉંમર ભલી નાની હોય, પણ એના પર જવાબદારી બહુ છે.
હા, મોટો ભાઈ છે, પિતા નથી રહ્યા અને પેલો ભૂતકાળનો ભાર, એ બધું લઈને ચાલે છે. એ બધું વ્યવસ્થિત રાખવા માંગે છે, પણ ડચેસના આવવાથી
બધો અસ્તવ્યસ્ત વિષય છે. એનો સંઘર્ષ એ જ છે કે પોતાની યોજનાને વળગી રહેવું કે પરિસ્થિતિ મુજબ બદલાવું.
મને એનામાં પેલી સ્થિતિસ્થાપકતા ગમી. એ હાર નથી માનતો અને શીખે છે કે જીવન સીધી લીટી નથી, ક્યારેક આડાઅવળા રસ્તે પણ કંઈક મળે છે. એની મૂંઝવણ બહુ વાસ્તવિક લાગે છે.
પછી છે બિલી, એમેટનો નાનો ભાઈ, 8 વર્ષનો, પણ એની બુદ્ધિ અને જિજ્ઞાસા અદ્ભુત છે. એ વાર્તાનું હૃદય છે એમ કહી શકાય.
અને એનું પેલું પુસ્તક પ્રોફેસર એબેકસ એબરનેથીનું શૌર્યવાન સાહસિકો, એના માટે તો એ બાઇબલ જેવું છે.
હા, એ દુનિયાને એ પુસ્તકની નજરે જુએ છે. સાહસ, હકીકતો અને એની પેલી શ્રદ્ધા કે એની મા જે વર્ષો પહેલાં ગઈ છે એ લિંકન હાઈવે પરથી જ પાછી આવશે.
એ બહુ માર્મિક છે. એની આખી યાત્રા જાણે બાળપણની નિર્દોષતામાંથી બહાર આવીને દુનિયાની કઠોરતા જોવાની છે, પણ એ પોતાનો આશાવાદ નથી છોડતો.
અને બીજા પાત્રો માટે એ અરીસા જેવું છે. લોકો બિલી સાથે કેવો વ્યવહાર કરે છે એના પરથી એમના અસલી સ્વભાવની ખબર પડે.
સાચી વાત. બિલીનો આશાવાદ ખરેખર અંધારામાં દીવા જેવો છે. હવે વાત કરીએ ડચેસની, મારા મતે સૌથી જટિલ પાત્ર.
ડચેસ? હા, એ એવો છે કે તમને ગમે પણ અને એનાથી ડર પણ લાગે. વાતોનો જાદુગર છે, શબ્દોથી કોઈને પણ ભૂલવી દે.
પણ અંદરથી
એકદમ ઘવાયેલો, બદલો લેવા તૈયાર. એના પિતા અભિનેતા હતા, એને નાનપણમાં છોડી દીધો હતો. એ વાત એના મગજમાંથી જતી જ નથી.
અને એટલે જ એનો સિદ્ધાંત શું છે? હિસાબ ચૂકતે કરવો. દુનિયા એના માટે એક સ્ટેજ છે અને એ પોતે હીરો કે વિલન એ નક્કી કરવું મુશ્કેલ છે.
એ ભૂતકાળને એટલો વળગી રહે છે કે એ જ એને બરબાદી તરફ લઈ જાય છે. એની આખી કહાની એક ટ્રેજેડી છે, પણ ટોલ્સ્ટોયને એવી રીતે લખે છે કે આપણને એના માટે સહાનુભૂતિ થાય, એની પીડા સમજાય.
ભલે આપણે એના રસ્તા સાથે સહમત ન હોઈએ, એ જ ડચિસની તાકાત છે. આકર્ષણ અને ખતરો એક સાથે, એની વાર્તા કહેવાની કળા જ કદાચ એના દુઃખને છુપાવવાનો એક રસ્તો છે.
અને એ ન્યાય મેળવવા જતા કેવી રીતે વિનાશ નોતરે છે, ખરેખર દુઃખદ છે. જાણે પોતાની જ વાર્તાનો કેદી બની જાય છે. અને ચોથો મુસાફર વુલી માર્ટિન, પૈસાદાર કુટુંબનો, દેખાવે ભલો પણ અંદરથી ભાવનાત્મક રીતે બહુ નાજુક, અસ્થિર.
સંપત્તિ જાણે એના માટે બોજ બની ગઈ છે અને કુટુંબનું દબાણ.
એ શું શોધે છે?
શાંતિ, એક માનસિક શાંતિ, જેને એ સ્વીટ સ્પોટ કહે છે. એ ડચેસની વાતોમાં સહેલાઈથી આવી જાય છે, કારણ કે ડચેસ એને કંઈક દિશા બતાવે છે એવું એને લાગે છે.
વુલીનું પાત્ર વિચારવા જેવું છે. પૈસા કેવી રીતે બંધન બની શકે અને સમાજ અલગ લોકોને કેવી રીતે જુએ છે, એની પેલી સ્વીટ સ્પોટની શોધ. અંત ભલે દુઃખદ હોય, પણ એમાં એની પોતાની મરજી દેખાય છે.
હા, એ સમાજની નિષ્ફળતા પણ બતાવે છે કે આવા લોકોને સાચવી નથી શકતો.
આ 4 મુખ્ય પાત્રો થયા, પણ એક બીજું પાત્ર પણ મહત્વનું છે, સેલી રેન્સમ.
હા, એમની પાડોશી, બહુ જ વ્યવહારુ, હિંમતવાળી સ્ત્રી. જ્યારે આ છોકરાઓ ગાયબ થાય છે ત્યારે ઘરે બેસી નથી રહેતી.
ના, એમની ચિંતામાં જાતે જ શોધવા નીકળી પડે છે. એની એ શાંત વીરતા ગમી જાય.
અને આ બધા વચ્ચેના સંબંધો, એમેટ અને બિલીનો ભાઈ તરીકેનો પ્રેમ અને જવાબદારી,
ડચેસ અને વુલીની પેલી જટિલ દોસ્તી જેમાં પ્રેમ છે, નિર્ભરતા છે, પણ શોષણ પણ છે.
અને આ ચારેય મળીને જે થોડા સમય માટે એક કુટુંબ જેવું બનાવે છે એ બહુ ભાવુક છે.
હવે એમની મુસાફરી કેવી રીતે આગળ વધે છે? એમેટ જ્યારે શહેરમાં જાય છે એના પિતાના કાગળિયા પતાવવા,
ત્યારે પેલો ડચેસ અને વુલી એની સ્ટુડબેકર ગાડી લઈને ભાગી જાય છે. અને ગાડીમાં એમેટના બધા પૈસા પણ હતા જે એણે ઘર વેચીને મેળવેલા.
હા, $3,000. અને એ લોકો નીકળી પડે છે ન્યૂયોર્ક તરફ, પૂર્વ દિશામાં.
એટલે એમેટ અને બિલી પાસે કોઈ રસ્તો નથી રહેતો. એમણે પણ પૂર્વ તરફ જતી માલગાડી પકડવી પડે છે ડચેસનો પીછો કરવા.
અને આ ટ્રેનનો પ્રવાસ પણ એક સાહસ બની જાય છે. રસ્તામાં પાદરી જ્હોન જેવા લોકો મળે છે, અજાણ્યા લોકોની મદદ મળે છે. એ બતાવે છે કે ખરાબ સમયમાં પણ માણસાઈ જીવે છે.
અને બીજી બાજુ ડચેસ અને વુલીની કારની મુસાફરી એ પણ સીધી નથી.
ના, રસ્તામાં અમુક કોલેજના છોકરાઓ સાથે ઝઘડો થાય છે અને ત્યાં ડચેસનું પેલું ચાલાકી અને જરૂર પડીએ હિંસા વાપરવાનું રૂપ દેખાય છે.
આ આખી પૂર્વ તરફને મુસાફરી એ જ તો નવલકથાના મુખ્ય વિચારોને સામે લાવે છે, કે મુસાફરી ઘણીવાર મંજિલ કરતાં વધુ મહત્ત્વની હોય છે.
અને જીવનના અણધાર્યા વળાંકો કેવી રીતે ભાગ્ય બદલી નાખે છે. અને ભૂતકાળ, એમિટ ભલે ભાગવા માંગતો હોય પણ ભૂતકાળ એને પાછો ખેંચી જ લાવે છે.
ન્યૂયોર્ક પહોંચ્યા પછી શું થાય છે? ત્યાં તો વાત વધુ ગૂંચવાય છે ને?
હા, ત્યાં બધાની વાર્તાઓ અલગ અલગ ચાલે છે. ડચેસ અને વુલી પેલી તિજોરીના ચક્કરમાં છે, જે એડેરોન્ડેક પર્વતોમાં આવેલા એમના ફેમિલી કેમ્પમાં છે.
અને ડચેસ એના હિસાબ ચૂકતે કરવા શહેર ખૂંદી વળે છે.
જ્યારે એમેટ અને બિલી, એમની પાસે પૈસા નથી પણ હિંમત છે, એ પોતાની કાર શોધે છે. બિલીની હોશિયારી અને માના પોસ્ટકાર્ડ કામ લાગે છે.
એમેટને પેલું વાસણ માંજવાનું કામ કરવું પડે છે ને, એ શહેરના ભેદભાવનો અનુભવ કરાવે છે. ટોલ્સીએ ન્યૂયોર્કનું ચિત્ર બહુ સરસ દોર્યું છે.
અને અંતે બધા ભેગા થાય છે પેલા એડેરોન્ડેક પર્વતોમાં આવેલા માર્ટિન પરિવારના કેમ્પ પર. અહીં વાર્તા ક્લાઇમેક્સ પર પહોંચે છે.
તિજોરીનું શું થાય છે? ડચેસનો મોટો પ્લાન હતો એ
નિષ્ફળ જાય છે. તિજોરીમાંથી રોકડા નહીં પણ સ્ટોક્સ અને બોન્ડ્સ નીકળે છે, જે ડચેસ માટે નકામા છે.
ઓ, એટલે વુલી માટે આ નિર્ણાયક ક્ષણ બની જાય છે.
હા, એ જ જગ્યાએ પોતાના પૂર્વજોના ઘરમાં એને પેલી સ્વીટ સ્પોટ મળી જાય છે. એ શાંતિથી પેલું લોડનમ અને બીજી દવાઓ પી લે છે.
એનું મૃત્યુ દુઃખદ છે, પણ જાણે એણે પોતાની રીતે શાંતિ મેળવી લીધી.
એમાં એક ઊંડી વક્રોક્તિ છે. જે શાંતિ એ શોધતો હતો એ મળી, પણ મૃત્યુ દ્વારા.
વુલીના મૃત્યુ પછી ડચેસનું શું થાય છે? એ તો ભાંગી પડ્યો હશે.
હા, એનો આખો પ્લાન બરબાદ થઈ ગયો. એને લાગે છે કે એની સાથે દગો થયો છે. ગુસ્સામાં એ શેન્ક નામના એક જૂના ગાર્ડ પર હુમલો કરે છે. એમેટ પાસેથી પૈસા પડાવી લે છે
અને એમેટને એક બોટહાઉસમાં બંધ કરી દે છે.
અને પછી એકલો એક નાનકડી હોડી લઈને પેલા વિશાળ તળાવમાં નીકળી પડે છે. ક્યાં જાય છે ખબર નહીં. એની એકલતાનું આ અંતિમ દૃશ્ય છે.
એનું પતન એની ફિલોસોફીનું જ પરિણામ છે. એ પોતાની જ વાર્તાઓમાં એટલો ગૂંચવાયો કે બધું ગુમાવી બેઠો.
પણ એમેટ એ હાર માને એવો નથી.
ના, એ ત્યાંથી છટકે છે. અને ત્યાં એને કોણ મળે છે?
બિલી અને
સેલી,
જે એમની શોધમાં ત્યાં સુધી પહોંચી ગઈ છે.
આ પુનઃમિલન થોડી રાહત આપે છે.
તો અંત કેવો છે? કડવો મીઠો લાગે છે.
બરાબર, સ્ટુડબેકર ગાડી પાછી મળે છે, પણ પૈસા ગયા, કેલિફોર્નિયાનો પ્લાન પણ ગયો, પણ હવે એમેટ અને બિલી એકલા નથી.
સેલી એમની સાથે છે. એક નવું કુટુંબ બન્યું છે, અણધાર્યું પણ મજબૂત. અને તેઓ ગાડીમાં નથી જતા, એ લોકો પશ્ચિમ તરફ જતી માલગાડીમાં ચડી જાય છે.
ભવિષ્ય શું છે ખબર નથી. રસ્તો કદાચ અઘરો હશે, પણ તેઓ સાથે છે. યોજનાઓ ભલે તૂટી ગઈ, પણ સંબંધો અને હિંમત બાકી છે. મુસાફરી ચાલુ રહે છે, પણ નવા રૂપે.
હા, અને આ અંત પેલી અમેરિકન ડ્રીમની વાત પર પણ સવાલ ઊભો કરે છે. સફળતા કદાચ મંઝિલે પહોંચવામાં નથી, પણ સફર કેવી રીતે ખેડીએ છીએ એમાં છે.
બિલકુલ, આખી નવલકથામાં ટોલ્સ ઘણા વિષયોને સુંદર રીતે વણે છે. મુસાફરી વિરુદ્ધ મંઝિલ, નસીબ વિરુદ્ધ પ્રયત્ન, ન્યાય અને માફીનો અર્થ,
ભાઈચારો, સ્વીકૃત કુટુંબ, વર્ગભેદ અને ખાસ તો પેલું ભૂતકાળથી છૂટવાની અશક્યતા, આ બધું કેન્દ્રમાં છે. અને એમની લખવાની રીત એ પણ કમાલ છે. જુદા જુદા પાત્રોના દ્રષ્ટિકોણથી વાત કહે છે. એમેટનો અવાજ અલગ, ડચેસનો અલગ.
હા, ડચેસ તો પ્રથમ પુરુષમાં બોલે છે, જાણે નાટક કરતો હોય. એનાથી એનું પાત્ર વધુ ઉભરી આવે છે.
અને 1950નું અમેરિકા, નેબ્રાસ્કાના રણથી મેનહાટનની ભીડ સુધી બધું આંખ સામે દેખાય એવું વર્ણન છે.
અને પેલું 10 દિવસનું કાઉન્ટડાઉન, એનાથી ગતિ અને ઉત્સુકતા જળવાઈ રહે છે. વચ્ચે વચ્ચે ફ્લેશબેક આવે, જે બતાવે કે ભૂતકાળ કેવી રીતે વર્તમાનને અસર કરે છે.
પ્રતીકો પણ બહુ સરસ વાપર્યા છે. લિંકન હાઈવે, જે બંને દિશામાં જાય છે. સ્ટુડબેકર ગાડી, જે સ્વતંત્રતાનું પ્રતીક છે પણ છીનવાઈ જાય છે.
અને બિલીનું પેલું પુસ્તક, જે આદર્શવાદ અને નૈતિકતાનું પ્રતીક છે, પણ દુનિયા કેટલી કઠોળ છે એ પણ દેખાય છે.
અને વક્રોક્તિ આખી વાર્તામાં ઠેર ઠેર છે. પાત્રો ધારે છે કંઈક ને થાય છે કંઈક બીજું.
ડચેસના પ્લાનનું શું થયું? એમેટ શાંતિ શોધવા ગયો ને મુશ્કેલીમાં પડ્યો. વુલીને શાંતિ મળી, પણ કેવી રીતે? આ બધું વાર્તાને ઊંડાણ આપે છે.
પર પછી આપણને શું સમજાયું? મને લાગે છે કે આ નવલકથા કહે છે કે જીવન ક્યારે સીધું નથી હોતું.
સાચી વાત. અને ખરી તાકાત એ અણધાર્યા વળાંકોને હિંમતથી સંબંધોના સથવારે પાર પાડવામાં છે.
હું સહમત છું. અને બીજું એ પણ કે ભૂતકાળ આપણને ઘડે છે એ સાચું, પણ છેવટે આપણી ઓળખ એનાથી નથી બનતી કે આપણે શું હતા, પણ એનાથી બને છે કે આપણે શું બનવાનું પસંદ કરીએ છીએ.
બરાબર. આપણે જે સંબંધો બનાવીએ છીએ, જે કરુણા બતાવીએ છીએ, એ જ આપણી યાત્રાને અર્થ આપે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.